दानम नमो आयरियाणम नमो वजायाणम नमो लोए सवसाहूणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम।
जैन सिद्धांत प्रश्नोत्तर माला एनो स्वाध्याय आपणे चाले छे। एमां छेल्लो दसमो मोक्ष मार्ग अधिकार। मोक्ष मार्ग अधिकार मां जो मोक्ष मार्ग अधिकार मां आपणे केटली चर्चा थई पहेलेथी। सौथी पहेला पांच समवायनी चर्चा थई। पांच समवाय पछी सात तत्वनी भूल पछी आपणे जीवना पांच असाधारण भाव। એ પાંચ અસાધારણ ભાવની અંદર છેલ્લા જે ક્વેશ્ચનમાં જે ક્ષાયિક ભાવની વાત ચાલે છે તો ક્ષાયિક ભાવની અંદર પાછળ એક પરિશિષ્ટ છે સર્વજ્ઞ ભગવાનનો મહિમા, સર્વજ્ઞતાનો મહિમા, એની વાત આપણે હમણાં ચાલુ છે। અને આના પછી એક છેલ્લો ટોપિક રહેશે ગુણસ્થાન અધિકાર। આવી રીતના મોક્ષ માર્ગ અધિકાર ડિસ્ટ્રીબ્યુટેડ છે આખો। કોઇન્સિડેન્ટલી આજે જયતીબેનના ક્લાસમાં હમણાં ઘણી બધી આ ટોપિકની પણ વાત આવી ગઈ, ઔદયિક ભાવની વાતો આવી ને કે અસંખ્યાત લોક પ્રમાણ જાતના ઔદયિક ભાવ છે, પછી જ્ઞાન અને જ્ઞાયક, તો હમણાં સર્વજ્ઞતામાં બધી એ જ વાત આવશે। ગુણસ્થાનની વાત પણ આવી ને, ગુણસ્થાન હવે આગળ આપણને આવશે બધું અધિકારમાં। જો આપણે આ પરિશિષ્ટ નંબર એક સર્વજ્ઞતાનો મહિમા, જો આમ તો પરિશિષ્ટ છે અને મેં લાસ્ટ ટાઈમ હોમવર્ક તરીકે પણ તમને કહ્યું હતું વાંચજો, પછી હું જ્યારે વાંચતો હતો તો મને થયું કે આ ધીસ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ, તો એટલીસ્ટ એને આપણે ક્લાસમાં એક રીતે સામૂહિક રીતે વાંચવું તો જોઈએ, બીકોઝ આઈ ડોન્ટ નો હાઉ મેની વુડ હેવ રેડ એટ હોમ, તો ઇટ ઇઝ વર્થ એટલીસ્ટ રીડિંગ થ્રુ। તો વોટ વી વિલ ડુ ટુડે કે આપણે આને વાંચતા જ હશું, જે પૂજ્ય ગુરુદેવશ્રીના ટાઈમમાં પણ એક વાંચના થતી હતી ને, તો એમાં આપણે એવી રીતના વાંચતા જ હશું અને ક્યાંક એવું લાગશે પોઈન્ટ તો આમાં કંઈક ચર્ચા કરશું, જો નહીં તો બહુ સરસ ટોપિક છે। જો પરિશિષ્ટ એક સર્વજ્ઞતાનો મહિમા, આપણે પહેલા ચાર પાંચ પોઈન્ટ લાસ્ટ ટાઈમ જોયા હતા તો એને ફરીથી વાંચી લઈએ છીએ। જો મોક્ષ માર્ગના મૂળ ઉપદેશક શ્રી સર્વજ્ઞદેવ છે, તેથી જેને ધર્મ કરવો હોય તેણે સર્વજ્ઞને ઓળખવા જોઈએ। જો આપણે લાસ્ટ ક્લાસમાં આનાથી જ શરૂઆત કરી હતી કે આપણે જૈન ધર્મના મૂળ ફાઉન્ડેશન કે મૂળ પાયો કહીએ તો એ છે સર્વજ્ઞ ભગવાન અને એમનું કેવળ જ્ઞાન। કેમ કે જો સર્વજ્ઞ ભગવાન જ ન હોત અને એમનું કેવળ જ્ઞાન ન હોત તો એકે સિદ્ધાંત આપણને ખબર પડી શકે એવી પોસિબિલિટી નથી। જેવી રીતના કે આ વિશ્વમાં છ દ્રવ્ય છે તો કોણે જોયા, પહેલો ક્વેશ્ચન એ જ થાય ને, કોણે કીધું છ છે? તો સર્વજ્ઞ ભગવાને કેવળ જ્ઞાનમાં જાણીને કહ્યું, બરાબર। પ્રયોજનભૂત સાત તત્વ જ છે, કેવી રીતના ખબર પડી કે સાત જ જાણવા જોઈએ, એનાથી વિશેષ નહીં? તો સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જાણીને જોયું અને સમજાવ્યું કે જો આટલું તમે જાણશો તો એનાથી પણ જીવને સમ્યક દર્શન થઈ શકે છે। ખ્યાલ આવે છે કે નહીં? તો બધી જ વસ્તુમાં તમે આવું કેમ, આવું કેમ, આવું કેમ એ ક્વેશ્ચન પૂછતા જાઓ તો ઇવેન્ચ્યુઅલી ક્યાં જઈને અટકશો? કે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે એટલે। કે જૈન લોકો કેમ કાંદા બટેટા નથી ખાતા? કેમ કે એમાં અનંત જીવો હોય છે, અનંત, એક સેલમાં અનંત જીવ, જેવી રીતના એક પ્લાન્ટ સેલમાં એક જીવ હોય ને, તો એક કાંદા બટેટામાં એક સેલમાં અનંત જીવો છે। કોણે કીધું? સર્વજ્ઞ ભગવાન। ચલો, આપણે આઠમ ચૌદસ પાડવી જોઈએ એટલે શું કરવું જોઈએ? કે એમાં લીલોતરી આદિ ન ખાવી જોઈએ। કેમ? કેમ કે એ પર્વના દિવસો છે, તો એ પર્વના દિવસોમાં પુણ્ય પણ વધારે ફળે છે, પાપ પણ વધારે ફળે છે અને ધર્મ પણ વધારે ફળે છે। તો જે આપણે દૈનિક જીવનમાં જેવું આપણું સંયમિત જીવન હોય તો એનાથી પણ વધારે સાધના કરવા માટે એ આઠમ ચૌદસ જે શાશ્વત પર્વના દિવસો કહેવાય ત્યારે આપણે આવી રીતના કરીએ છીએ। તો કોણે કીધું આ શાશ્વત પર્વના દિવસો છે? સર્વજ્ઞ ભગવાને. ખ્યાલ આવ્યો ને? જીવમાં અનંત શક્તિઓ છે, એનાથી આપણે 47 શક્તિનું નામ લઈએ પણ બાકીના તો આપણને ખબર નથી. તો અનંત છે કોણે કીધું? સર્વજ્ઞ ભગવાને. જો આપણે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં ચાર અનુયોગ આવે છે, બરાબર? ચાર અનુયોગ આવે ને, કયા ચાર આવે? પ્રથમાનયોગ, ચરણાનયોગ, કર્ણાનયોગ, દ્રવ્યાનયોગ. આમાંથી જે દ્રવ્યાનયોગની વાત છે ને, કે 6 દ્રવ્ય 7 તત્વ, હું જીવ છું, મારામાં જ્ઞાન છે, જ્ઞાનથી જીવ જાણી શકે છે, આ અમુક વસ્તુ તો એવી છે કે જીવ પોતે અનુભવ કરીને કે વિચાર કરીને કે અનુમાન કરીને જાણી શકે છે અને પ્રમાણ કરી શકે છે, પ્રૂવ કરી શકે પોતાની જાતને. કે છે ને કુનકુંદ આચાર્ય કે હું કહીશ તો તમે પ્રમાણ કરજો, હા, જો હું તમને આત્મા બતાવીશ તો તમે પ્રમાણ કરજો, એટલે નક્કી કરજો કે આવું થઈ શકે છે કે નહીં. પણ આ દ્રવ્યાનયોગ સિવાય બાકીના પ્રથમાનુયોગ, ચરણાનયોગ અને કર્ણાનયોગ. પ્રથમાનુયોગ એ તો પુરાણ પુરુષોની કથા છે. પછી ચરણાનયોગમાં જે આચાર વિચાર, આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ તે છે, અને કર્ણાનયોગમાં પરિણામોની, કર્મની, ગણિત આદિની સૂક્ષ્મ ચર્ચા છે. આ ત્રણેય સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનને આધારિત જ છે. એમાં કોઈ જીવ કંઈ પ્રમાણ કરી શકતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ભરત ચક્રવર્તી ક્યારે થઈ ગયા બોલો? ખબર છે મનીષભાઈ, આપણે ભરત ચક્રવર્તીની કથા તો એટલી ફેમસ છે ને કે બધાને જ ખબર હોય લગભગ. કેટલા વર્ષો પહેલા થઈ ગયા? આજે આપણને ઇન્ડિયન હિસ્ટ્રીમાં કહીએ કે 5000 વર્ષ પહેલાની વાત કહો તોય આપણને ખબર ન હોય. અને ભરત ચક્રવર્તી ક્યારે થઈ ગયા? એક કોડા કોડી સાગરોપમ, 1 કરોડ મલ્ટીપ્લાઈડ બાય 1 કરોડ વર્ષ નહીં, સાગરોપમ એટલે અસંખ્યાત 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 વર્ષો પહેલા ભરત ચક્રવર્તી થઈ ગયા. તો થયા એવું કોણે કીધું? સર્વજ્ઞ ભગવાને. જ્યાં સુધી સર્વજ્ઞ ભગવાનનો વિશ્વાસ આપણને ન બેસે ત્યાં સુધી તમે જૈન ધર્મની એકે વસ્તુને નથી માનતા. ખ્યાલ આવ્યો છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? કોઈ એવું જીવ હોઈ શકે જે 3 લોક અને 3 કાળને પણ જાણી શકે છે? જો એવું આપણે ન માનીએ તો જૈન ધર્મના એકે સિદ્ધાંતને તમે માનતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હા, જેવી રીતના યંગસ્ટર્સ હોય ને, સ્પેશિયલી નાનું બાળક હોય ને, તો એને કેવું લાગે કે હવે સપોઝ એને અમુક વસ્તુ ન ભાવતી હોય તો એમ કે હા જો આપણે જૈન છે ને, આપણે આ ન ખવાય, આપણે ન ખવાય. પણ એને જે ભાવતી હોય એમાં એ શું કે અરે આ તો મને ભાવે, આ તો ચાલે. એવું કોણે કીધું કે આમાં આટલા જીવ છે ને? એમાં આર્ગ્યુમેન્ટ બધી થાય એની. ખ્યાલ આવે છે ને? હવે એ નાનું બાળક એ પોતાના જે લાઇકિંગ કે ડિસલાઇક પ્રમાણે એવી રીતના આર્ગ્યુમેન્ટ કરે છે. એવી રીતના આપણે મોટા બાળકો આપણે કેના માટે એવી આર્ગ્યુમેન્ટ કરીએ છીએ કે હમણાં ભાભીએ કહ્યું ને મોહ માટે, કે આપણો મોહ એવો તીવ્ર છે કે જે વસ્તુમાં આપણો મોહ છે ગમે છે તો ત્યાં તો કોણે જોયું છે? અરે સર્વજ્ઞ ભગવાન પણ. અને જે વસ્તુ આપણને આમે નથી ગમતી, હા ઠીક છે ચલો સર્વજ્ઞ ભગવાને કીધું છે તો હશે. પણ જો મૂળ મુદ્દો ક્યાં છે કે જ્યાં સુધી સર્વજ્ઞ ભગવાનની વાણીને આપણે ન માનીએ તો જૈન ધર્મનો એકે સિદ્ધાંત પૂરો બેસતો નથી. ખ્યાલ આવ્યો ને? અને જો એ વાણીને માનીએ તો પછી જૈન ધર્મના બધા સિદ્ધાંતો બેસે જ છે. પણ પછી એટલું ફર્મ એવિડન્સ છે કે યુ કેનોટ ડિનાય એનીથિંગ. જો હવે એનું એક્ઝામ્પલ આપો, જેવી રીતના સર્વજ્ઞ ભગવાને 3 લોક અને 3 કાળને જાણ્યા છે, બરાબર? તો જો એમણે 3 કાળ ઓલરેડી જાણી લીધા તો પછી ઓલરેડી ખબર છે ને કે આપણો મોક્ષ ક્યારે થવાનો છે. અચ્છા, આપણો મોક્ષ ક્યારે થવાનો છે એ ખબર છે તો એની પહેલા આપણે મૌની દીક્ષા ક્યારે લેશું એ પણ ખબર છે કે નહીં? એમના જ્ઞાનમાં એ પણ આવી ગયું કે નહીં? એની પહેલા આપણે સમ્યક દર્શન ક્યારે પ્રાપ્ત કરશું એ પણ જ્ઞાનમાં આવ્યું કે નહીં? એની પહેલા આપણે ક્યારે પુરુષાર્થ કરશું એ પણ ખ્યાલમાં આવ્યો કે નહીં? હા, એની પહેલા હમણાં આપણે જે આ ચર્ચા કરીએ છીએ એ ચર્ચાના આધારે કોઈ એને પોઝિટિવલી લેશે અને મહેનત કરશે, અને કોઈ નેગેટિવલી લેશે કે અરે બધું ખબર જ છે તો પછી મહેનત શું કરવાની, એ પણ કેવળ જ્ઞાનમાં આવ્યું છે કે નહીં? એટલે જીવ કેવો વિચાર કરશે અને એના કેવા પુરુષાર્થ આદિના પરિણામ થશે, બધું જ કેવળ જ્ઞાનમાં આવેલું છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો કેવળ જ્ઞાનની સત્તા આપણે માનીએ, સર્વજ્ઞ ભગવાનને માનીએ, તો હવે કરવાનું રહ્યું શું? શું ડિનાય કરી શકો આમાં આપણે? ખ્યાલ આવે છે કે નહીં? હવે કાંઈ આપણે ડિનાય કરી શકીએ એવું નથી કે બધું જ તો કેવળ જ્ઞાનમાં દેખાય છે. આપણા કયા પાપ ભાવને આપણે સિક્રેટ રાખી શકશું બોલો, કે કયા પુણ્ય ભાવને આપણે પ્રમોટ કરવા હશે બહુ, ક્યારે મેં આવું સારું કામ કર્યું તો? ઓલરેડી થઈ જ રહ્યા છે ને, કેવળ જ્ઞાનમાં તો જણાય છે, અને એ પણ એક જણના કેવળ જ્ઞાનમાં નહીં, અનંત સિદ્ધ ભગવાન છે ઉપર તો બધાને જ જણાય છે. ખ્યાલ આવે છે ને? તો આપણા કોઈ પાપ ભાવ સિક્રેટ નથી, કોઈ પુણ્ય ભાવ સિક્રેટ નથી, બધું જ બધાને જણાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, જો એક બીજો પોઈન્ટ તો આપણે, આપણને એમ ક્વેશ્ચન થાય ને કે કેવલ જ્ઞાનમાં ત્રણ લોક અને ત્રણ કાળ બધું જ જણાય છે, એવું કેવી રીતના પોસિબલ છે? ફ્યુચર, ચલો પાસ્ટ તો તમે જાણી શકો છો કેમકે એ થઈ ગયું છે અને થિંગ્સ હેવ ઓલરેડી હેપન્ડ, પણ ફ્યુચરમાં તો હજી પોસિબિલિટી છે ને કે આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે. હા, પછી ઓલા બધા મૂવીમાં આવે ને કે એ લોકો ફ્યુચર જાણે છે, પછી ત્યાં જઈને કંઈક બદલી નાખે કે આમ કરી નાખે, એટલે પછી એવું ન થાય, કંઈક બીજું થાય. હા, ઓલું હમણાં ઓલું માર્વેલનું મૂવી આવ્યું ને, હા, તો થેનોસે તો આમ ચપટી વગાડીને બધાને ઉડાવી દીધા, બરાબર. પછી આ લોકોએ શું કર્યું કે ના, એ લોકો 5 વર્ષ પાસ્ટમાં ગયા, ત્યાંથી ઓલું જે પણ ઓલા મણીઓ હતા એને લઈ લીધા, અને પાછું ફાઇટિંગ કરીને એ લોકોએ ભવિષ્ય બદલી નાખ્યું. બોલો, જેણે જોયું હશે એને ખ્યાલ હશે, જેણે જોયું ન હોય એને ખ્યાલ ન હોય. એટલે આ મિથ્યા દ્રષ્ટિ જીવો પોતે આવી બધી જાતની અટકળો લગાવે છે. અટકળો એટલે કે આવા બધા ફોલ્સ ઇમેજિનેશન કરે છે કે આપણે આમ કરી નાખીએ તો આમ થઈ જાય, આમ થઈ જાય. અરે, દેવ અને નારકી, જે દેવો અને નારકીઓ હોય ને, એમાં એક નહીં બધા જ જીવને અવધિ જ્ઞાન હોય, કેમકે બાય બર્થ એમને અવધિ જ્ઞાન હોય. કોને? દેવોને અને નારકીઓને. મનુષ્યને તો અમુક ગુણ પ્રત્યય હોય, અને મુનિરાજોને આદિ ગુણ પ્રત્યય હોય, બધી જુદી વાત છે, પણ દેવોને નારકીઓને બધા જ જીવોને અવધિ જ્ઞાન હોય. હવે અવધિ જ્ઞાનમાં ભલે એનું લિમિટેશન છે, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું લિમિટેશન છે, પણ અમુક દ્રવ્યનું અમુક એરિયામાં અમુક કાળ સુધી અને અમુક ભાવોનો જ્ઞાન એ લોકો કરી શકે. પણ અમુક કાળ સુધી એટલે ક્યાં સુધી? કેટલું બેક જઈ શકે? કેટલું બેક નહીં, ફ્રન્ટ પણ જઈ શકે. બધા જ દેવો ને બધા નારકીઓ, ખ્યાલ આવે છે કે નહીં? બધા જ દેવ અને નારકીઓને ભૂતકાળનું તો અમુક ટાઈમનું જ્ઞાન છે જ, ભવિષ્યકાળનું પણ અમુક ટાઈમનું જ્ઞાન છે. એટલે ઇમેજિન કરો, બે નારકી ફાઇટ કરે છે નીચે નરકમાં, બે નારકીઓ ફાઇટ કરે છે. હવે એક ઓલા અસુરકુમાર દેવોએ આવીને એને યાદ કરાવ્યું કે જો યાદ કર, તને પહેલાના ભાવમાં આણે આમ કર્યું હતું, આમ કર્યું હતું, આમ કર્યું હતું. હવે એ તો એણે યાદ કર્યું એટલે એને ગુસ્સો આવ્યો અને ફાઇટ કરવા લાગ્યો. થોડુંક સેન્સિબલી વિચાર કરે અને ઓલરેડી ફ્યુચરમાં જુએ કે એ મને શું કરવાનો છે, તો એને ખબર પડી જાય કે હવે એનું શું થવાનું છે. ખ્યાલ આવે છે કે નહીં? કેમકે એને પણ જે એક બે મિનિટ કે કંઈક જેટલું જ્ઞાન હોય એટલું એને ફ્યુચરનું એને પણ જણાય છે. બોલો, હવે દેવોને ને નારકીઓને, નારકીઓ તો કેવા, એટલે મેજોરિટી મિથ્યા દ્રષ્ટિ તીવ્ર કશાય જીવો, જો એને ભવિષ્યનું જ્ઞાન થઈ શકતું હોય આટલું, તો પછી એવો જીવ, પ્યોર સોલ, એવો એમ કે ને શુદ્ધ આત્મા, એવો કેમ ન હોઈ શકે જેને ભવિષ્યના ઘણા કાળ સુધીનું પણ જણાય? ખ્યાલ આવે છે કે નહીં? હા, એટલે આવી રીતે આપણે પોતે લોજિકલી વિચાર કરીને પોતાની જાતને પ્રૂવ કરવું જોઈએ કે આવી રીતના સર્વજ્ઞ ભગવાન જેવી કોઈ સત્તા વિશ્વમાં છે. કેમ કે જો એવું પ્રૂવ નહીં કરો તો તમને જૈન ધર્મની એકે વાત, ભલે આપણે દેખાદેખી પૂજા કરશું, ભક્તિ કરશું, આપણે એવું જીવન બહારમાં કરી નાખશું, પણ જે શ્રદ્ધામાં બેસવું જોઈએ. એમણે કહ્યું ને કે સૌથી પહેલો જીવનો મોહ દૂર થાય છે. હવે જ્યાં સુધી વિશ્વાસ જ ન બેસે ત્યાં સુધી મોહ દૂર કેવી રીતના થાય? બોલો. હા હા, અવધિ જ્ઞાન મેં જો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ કી મર્યાદા હોતી હૈ તો કાલ મેં ભૂતકાલ ઓર ભવિષ્યકાલ દોનો કી મર્યાદા હોતી હૈ. સિર્ફ ભૂતકાલ કી નહીં, હા અવધિ હૈ લેકિન બહોત છોટી હોતી હૈ. ભવિષ્ય કા નારકીઓ કો જનાઈ જાનને મેં આ સકતા હૈ લેકિન એક મિનિટ ફ્યુચર કા એસે બહોત બહોત લંબે કાલ કી અવધિ નહીં હોતી. જે નારકીઓ હોય ને એમનું જે અવધિ જ્ઞાન હોય બહુ લિમિટેડ હોય, ક્ષેત્ર પણ બહુ લિમિટેડ હોય કે આટલું અમુક મીટર્સ કે એટલા સુધીનું જ ભવિષ્યનું જણાય, એટલે ભૂતકાળ ભવિષ્યનું જણાઈ શકે. ટાઈમ પણ બહુ લિમિટેડ હોય, એક ભાવ પહેલાનું જણાય, અને પાસ્ટ ઇઝ લોંગર, ફ્યુચર ઇઝ વેરી શોર્ટ, એવી રીતના હોય છે. ચલો આગળ વાંચીએ. જો એટલે સર્વજ્ઞ ભગવાન એ જૈન ધર્મનું મૂળ છે. જો આગળ સેકન્ડ પોઈન્ટ વાંચીએ. નિશ્ચયથી જેવો સર્વજ્ઞ ભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે. તેથી સર્વજ્ઞને ઓળખતા પોતાનો આત્મા ઓળખાય છે. જે જીવ સર્વજ્ઞને ન ઓળખે તે પોતાના આત્માને પણ ઓળખતો નથી. ઇમેજિન કરો કે આપણે બધા જીવો અહીંયા બેઠા છે, આપણામાં શું ડિફરન્સ છે? ચલો કોઈ કોઈ મેલ છે, કોઈ ફિમેલ છે, અથવા કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, કોઈ વકીલ છે, કોઈ અકાઉન્ટન્ટ છે, કોઈ સ્ટુડન્ટ છે, કોઈ પ્રોફેશનલ છે, આદિ આદિ ને. હવે એ બધું આ ભાવમાં નવું ગ્રહણ કરેલું જ્ઞાન છે, છે કે નહીં? તો એને ઉડાવતા જાઓ, કેમ કે એ બધું આપણું કાં તો ક્ષાયોપશમિક ભાવ કે ઔદયિક ભાવ છે, એને ઉડાવતા જાઓ. હવે શું ડિફરન્સ છે? જે આ ભાવનું નવું હોય ને એને બધાને ઉડાવતા જશું તો આપણને રિયલાઇઝ થશે કે વિશ્વના બધા જ જીવ સમાન છે. એક જાણવા દેખવાની શક્તિ રૂપે બધા જ જીવોને એવી જાણવા દેખવાની શક્તિ છે. કોઈ ઓછું જાણે છે, કોઈ વધારે જાણે છે, બરાબર? પણ ઓછું વધારે આ ભાવમાં જાણે છે કે ત્રણેય કાળ એવું જ જાણે છે કે આ ભાવમાં ઓછું વધારે જાણે છે? તો જે જે આ ભાવનું હોય ને એને ઉડાવી દેવાનું. તો હવે ઓલી કીડી છે, એ કીડીને ઓછું જ્ઞાન છે, આપણને વધારે જ્ઞાન છે. તો મારામાં ને એનામાં શું ડિફરન્સ? કે આ ભાવનું ઉડાવી દો તો કાંઈ ડિફરન્સ નહીં, છે કે નહીં? તો વિશ્વના જેટલા પણ જીવો છે એ બધા જ જીવોને આ રીતે વિચાર કરો તો બધા જ સમાન છે, છે ને? મહાવીર ભગવાનને અને મારામાં શું ડિફરન્સ? હા, કે આ ભાવમાં, યે ભાવ મેં, મેરી પર્યાય મેં અલ્પ જ્ઞાન હૈ યા મિથ્યા જ્ઞાન હૈ, દોનો લે લીજે. અને મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન છે, લોકાલોક જણાય છે, અને એમને શ્રદ્ધા પણ પૂરી સમ્યક થઈ છે, અનંત શ્રદ્ધા છે, ક્ષાયિક સમ્યક્ત્વ છે. તો એ જો મારી અલ્પ પર્યાયને ઉડાવી દઉં અને મહાવીર ભગવાનને, જે મહાવીર ભગવાન કા જીવ ઓર મેરે જીવ કો દેખા જાય, પર્યાય કો ઉડા દો તો ક્યા ડિફરન્સ હૈ? કોઈ ડિફરન્સ નહીં, દોનો સમાન હૈ. વિશ્વના જેટલા પણ જીવો છે એ બધા સ્વભાવથી સમાન છે. અને ફરક ક્યાં પડે છે? કે એની વર્તમાન અવસ્થા, વર્તમાન પર્યાય શું છે એમાં. ચાર ગતિના ઓપ્શન છે ને, તો મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકી, અને પાંચમા કે સિદ્ધ ગતિ, કે હવે સિદ્ધ ભગવાન છે. તો જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. તો જેવી રીતના એમણે કહ્યું ને કે અત્યારના ચેન્જિંગ ઓપ્શન છે કે મનુષ્યમાંથી તિર્યંચ થઈ જાય, તિર્યંચમાંથી દેવ થઈ જાય, દેવમાંથી પાછો મનુષ્ય થાય, મનુષ્યમાંથી હવે નારકી થઈ જાય, એવી રીતના અત્યારના ચેન્જ કરવાનો ઓપ્શન છે. એકવાર સિદ્ધ દશા પ્રગટ થઈ પછી પછી નો ચેન્જ ઓપ્શન, ઇટ ઇઝ અ યુનિડાયરેક્શનલ, કે એકવાર ત્યાં ગયા પછી હવે ક્યારે પાછા આવવાના નથી, બરાબર. પણ હવે એમ વિચાર કરો તો આ બધા જે ચેન્જીસ છે, જેટલા પણ ચેન્જ થાય છે એ તો બધા પર્યાયમાં થાય છે. તો જો પર્યાયને દૂર હટાવો તો સ્વભાવથી જોવા જઈએ, બાય પ્યોર જે નેચર ઓફ સોલ એનાથી જોઈએ તો બધા જ જીવ સમાન છે. બોલો, હવે ઝેલેન્સ્કી ખરાબ કે પુટિન ખરાબ, કે હું સારો કે તમે સારા, કોઈ સારું નહીં કોઈ ખરાબ નહીં. કેમ કે પર્યાયમાં જે ચેન્જીસ છે બધા પર્યાયમાં. સ્વભાવથી જોઈએ તો કે બધા જ જીવ સમાન છે. તો જો અહીંયા શું કહે છે કે આવી જ રીતે જો અરિયંત ભગવાનનો દ્રવ્ય ગુણ અને પર્યાયથી નિર્ણય કરે, અરિયંત ભગવાનનો દ્રવ્ય કેવો છે, ગુણ કેવા છે, હવે એમના દ્રવ્યને એના દ્રવ્યને મારા દ્રવ્ય ગુણ તો સમાન છે, પર્યાયમાં ફરક છે, તો એમની પર્યાય સુખરૂપે છે કે નહીં, મારી પર્યાય દુઃખરૂપે છે કે નહીં, ત્યાં ફરક પડે છે તો એનો પણ નિર્ણય કરે, અને જે સમાન છે એનો પણ નિર્ણય કરે, તો એમના દ્રવ્યગુણ પર્યાયના નિર્ણય કરતા મને મારા દ્રવ્યગુણ પર્યાયનો નિર્ણય થાય છે અને જીવને સમ્યક તો પ્રગટ થાય છે. જો આગળ વાંચે, સર્વજ્ઞને ઓળખતા જીવને પોતાનો આત્મા ઓળખાય છે. ખ્યાલ આવે ને, એમને ઓળખતા આત્મા ઓળખાય છે. ચલો આગળ, સમસ્ત પદાર્થોને જાણવાના સામર્થ્ય રૂપ સર્વજ્ઞત્વ શક્તિ આત્મામાં ત્રિકાળ છે, પણ પરમાં કાંઈ ફેરફાર કરે એવી શક્તિ આત્મામાં કદી નથી. મને છે ને હમણાં એક કિડ્સ માટે ક્લાસ લેવાનું કીધું, અને ટોપિક શું છે કે ઉત્પાદ વ્યય દ્રવ યુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ, આ ટોપિક છે. એટલે જેમણે ટોપિક સજેસ્ટ કર્યો મેં એમને પાછો ફોન કર્યો કે અંકલ આ કિડ્સ માટે આ ટોપિક લઉં એમ, તો કે હા આ જ લેજો, પણ તમારે ખાલી ચાર વસ્તુ પર ફોકસ કરવાની છે, આટલું બધું કોમ્પ્લિકેટેડ નહીં કરતા. શું ચાર વસ્તુ પર ફોકસ કરવાની છે? કે એક, દરેક દ્રવ્ય સ્વયં સિદ્ધ છે. સ્વયં સિદ્ધ છે એટલે શું? કે આ જીવને કોણે બનાવ્યો, કોણે બનાવ્યો? કોઈએ નથી બનાવ્યો. કેમ કે આવું કોઈ રૉ મટીરિયલ જ નથી કે જેનાથી આ જીવ નામનો પદાર્થ તમે બનાવી શકો, અને એના કોઈ બાય મતલબ ડિગ્રેડેશન પ્રોડક્ટ્સ નથી કે તમે ડિસ્ટ્રોય કરી નાખો તો પછી કંઈક બચી જાય, એવું પણ કંઈ નથી. તો જીવ નામક પદાર્થ અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે, બરાબર. એ સ્વયં સિદ્ધ. બીજું, અનાદિ અનંત છે. હવે જ્યારે કોઈ બનાવ્યો નથી, કોઈ એનો નાશ કરનાર નથી, તો કેવો છે? કે અનાદિ અનંત છે. પછી ત્રીજું, નિરપેક્ષ છે. નિરપેક્ષ એટલે કે આ જીવને જીવરૂપે રહેવા અને પરિણમવા કોઈની જરૂરત નથી. એમણે જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાયક કીધું ને, જો એમાં જ આપણે થોડું બાયફર્કેટ કરીએ કે ભાઈ જ્ઞાયક તરીકે તો હું સ્વયં સિદ્ધ છું, મારું જ્ઞાન એ પણ એની રીતે સ્વયં સિદ્ધ છે ને, જ્ઞાન થયા જ કરે છે, નવું 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 જ્ઞાન જ્ઞાન જ્ઞાન, એને કોઈ રોકી શકનાર નથી, એ થયા જ કરે છે. અચ્છા, જ્ઞાન કરવા માટે જ્ઞેયની જરૂરત છે કે નહીં? સમજો કે મારે આ ફોનને જાણવો હોય તો ફોનને જાણવા માટે ફોનની જરૂરત છે કે નહીં? સમજો હું ઘરે ફોન ભૂલી ગયો તો મને મારો ફોન યાદ આવે કે નહીં? આવે ને, તો ફોન સામે હોવો જરૂરી છે કે નહીં? જરૂરી નથી. તો જ્ઞાન માટે જ્ઞેયની જરૂરત જ નથી. ખ્યાલ આવ્યો ને? એ જ અહીંયા કહે છે. જો આ પોઈન્ટ બતાવવા માટે મેં ઓલું ચર્ચા લીધી, તો ત્રણ પોઈન્ટ શું થયા? સ્વયં સિદ્ધ, અનાદિ અનંત, નિરપેક્ષ અને અહેતુક. કે જીવને જીવ રૂપે રહેવા માટે કોઈ હેતુની જરૂરત નથી. ધેર ઇઝ નો રીઝન વાય જીવ ઇઝ જીવ. એ બસ એવું જ છે, અનાદિ અનંત છે. હા, જો અહીંયા શું પોઈન્ટ હતો કે જીવમાં સર્વજ્ઞત્વ શક્તિ છે, અને સર્વજ્ઞત્વ શક્તિને કારણે આત્મામાં કોઈ કાંઈ ફેરફાર કરી શકે એવી શક્તિ આત્મામાં નથી. આત્મામાં જાણવાની શક્તિ છે કે અહીંયા બેઠા બેઠા અથવા સિદ્ધાલયમાં બેઠા બેઠા સિદ્ધ ભગવાન લોકાલોકમાં બધે શું ચાલી રહ્યું છે એ જાણી શકે છે. કેવી રીતના? કે એમની સર્વજ્ઞત્વ શક્તિની એના પરિણામને કારણે. પણ શું એમને ખબર છે કે નરકમાં આટલું બધું દુઃખ થઈ રહ્યું છે, બધે આટલા લોકો ફાઇટ કરે છે, તો કંઈક તો એમના મનમાં કે માઇન્ડમાં જઈને કંઈક એવું હેલ્યુસિનેશન કંઈ કંઈક કરવું જોઈએ ને, કે ભાઈ બધા શાંત પડી જાઓ, શું ઝઘડા કરો છો, કંઈક કરવું જોઈએ કે નહીં. કેમ આમાં આપણે આવે છે ને હિન્દુ માયથોલોજીમાં કે એલું બ્રહ્માએ વિશ્વ બનાવ્યું, પછી વિષ્ણુ શું કરે છે, એને મેન્ટેન કરે છે, અને શંકર શું કરે કે એને ડિસ્ટ્રોય કરી નાખે. તો જે સારી સારી વસ્તુ હોય એને મેન્ટેન કરીને રાખવી જોઈએ, અને જે ખરાબ ખરાબ હોય એને કાઢી નાખવું જોઈએ કે નહીં? એવી શક્તિ ભગવાનમાં છે કે નહીં? જો ભગવાનમાં એવી શક્તિ હોય તો પછી અત્યારના વિશ્વમાં આટલું બધું ખરાબ ચાલી જ શું કામ રહ્યું છે? પહેલાં તો ઇન ફર્સ્ટ પ્લેસ બધા લોકો સમજવા જોઈએ ને, કોઈએ ઓલું શું કહેવાય, અત્યારના ઓલું નેટોએ આટલા વર્ષોથી થોડું થોડું ઇન્ગ્રેસ કરીને આટલું એને એક્સપેન્શન કરી નાખ્યું, હવે રશિયા ઇઝ અનકમ્ફર્ટેબલ. તો પહેલાં જ સમજી જવું જોઈતું હતું ને કે આવું ન કરે. તો ભગવાને પહેલાં જ કંઈક સદબુદ્ધિ આપવી જોતી હતી ને લોકોને, તો આટલી બધી હદ સુધી પહોંચત જ નહીં વસ્તુઓ. ખ્યાલ આવે છે ને? પોઈન્ટ ઇઝ, એવું વિશ્વમાં કોઈ જ વ્યક્તિ નથી, કે દરેક જીવમાં પણ એવી કેપેબિલિટી નથી કે બીજાનું કાંઈ પણ કરી શકે. દરેક જીવ પોતપોતાની રીતે પોતપોતાનું પરિણમન કરે છે. શ્રીમદજી કે આ પુસ્તક છે ને, એ પુસ્તકનું એક પાનું ફરાવવાની પણ, એક રજકણનો પરિરમણ કરવાની પણ શક્તિ અમારામાં નથી. ચાલો આગળ વાંચે. જો અહો, સમસ્ત પદાર્થોને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે, તેને પ્રતીત કરનાર જીવ ધર્મી છે. બધા જ પદાર્થોને જાણવાની તાકાત જીવમાં સર્વજ્ઞત્વ શક્તિ છે, એટલે જ્ઞાનમાં એવી તાકાત છે કે બધું જ જાણી શકે. હવે વર્તમાનમાં નથી જાણી રહ્યા, કેમ કે એ આપણી જ ભૂલ અથવા લિમિટેશનને કારણે નથી જાણી રહ્યા. બરાબર. જો આગળ વાંચે, હવે થોડા પોઈન્ટ કનેક્ટેડ છે એટલે એ રીતે વાંચે. જો તેને પ્રતીત કરનાર જીવ ધર્મી છે. ધર્મી એટલે શું? કે જે જીવ એવો નિર્ણય કરે કે મારામાં એવી શક્તિ છે, તો એને ધર્મ પ્રગટ થાય છે. ખ્યાલ આવ્યો? જો તે ધર્મી જીવ જાણે છે કે હું મારી જ્ઞાન ક્રિયાનો સ્વામી છું, પણ પરની ક્રિયાનો હું સ્વામી નથી. જીવના અનંત ગુણો છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રી કે અનંત ગુણોમાં એવો કોઈ ગુણ નથી કે જે પરનું પરિણમન કરી નાખે. એક ગુણોમાં એવી તાકાત તો છે કે જો જ્ઞાનમાં જાણવાની તાકાત, શ્રદ્ધામાં આ હું છું અને આ હું નથી એવી માન્યતા કરવાની તાકાત, ચારિત્રમાં એક જગ્યાએ લીન સ્થિર રહેવાની તાકાત, ક્રિયાવતી શક્તિમાં ગમન કરવાની અને સ્થિર રહેવાની બેવની તાકાત, આવી બધી તાકાતો તો ગુણોના આધારે જીવમાં છે. પણ કોઈ પર પદાર્થનું કાંઈ હું કરી નાખું, ચેન્જ કરી નાખું, એવી તો કોઈ તાકાત જીવમાં નહીં, કોઈ પણ દ્રવ્યમાં નથી. તો જે જીવ આવું માને છે, નિર્ણય કરે છે, એ જીવ ધર્મી છે. જો આગળ, આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે, તે શક્તિનો વિકાસ થતા પોતામાં સર્વજ્ઞપણું પ્રગટે. પણ આત્માની શક્તિનો વિકાસ તે પરનું કાંઈ કરી દે એમ બનતું નથી. સિમિલર પોઈન્ટ રિપીટ થયો ને, કે આત્મામાં સર્વજ્ઞત્વ શક્તિ છે, એનો વિકાસ થાય તો સર્વજ્ઞ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય. જો એક આ સર્વજ્ઞત્વ શક્તિ છે ને 47 શક્તિમાં આવે છે, દસમી છે ને, દસમી શક્તિમાં ખ્યાલથી. તો એનો એનો ભાવ શું છે? કે સર્વ પદાર્થને પ્રકાશરૂપ કરનારી એક સર્વજ્ઞત્વ શક્તિ, કે એવી આત્મામાં શક્તિ છે. પણ એ શક્તિનો મૂળ ભાવ શું છે? કે જાણવારૂપ, કે કોઈને પણ કાંઈ પણ જાણી શકે. હવે એ શક્તિનો જ્યાં વિકાસ નથી, તો નિગોદિયા જીવો છે એને બહુ ઓછું જ્ઞાન છે. એનાથી જેમ જેમ લાઈફ ફોર્મ એમ આપણે કહીએ ને કે વધતું જાય, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય જીવો થતા જાય, તો સાથે સાથે જ્ઞાનનો થોડો વિકાસ થાય છે. વિકાસ એટલે આ ઓલે સર્વજ્ઞ થઈ ગયા એનો વિકાસ નથી, પણ એ ક્ષયોપશમ જ્ઞાન જીવનું વધે છે. અને જ્યાં જીવ પોતાની સાધના કરે તો જે ગુણસ્થાનમાં કહ્યું ને કે શ્રેણી માંડે બારમા ગુણસ્થાન સુધી પહોંચે ત્યાં સુધી જીવનું અલ્પ જ્ઞાન જ છે, અને પછી એમને સડનલી સીધું સ્ટેપ જમ્પ કરીને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનનું આવું જ મેકેનિઝમ છે. જો આગળ સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞ શક્તિની પ્રતીત કરે છે. જીવ જ્યાં પોતાની શક્તિઓનો વિચાર કરે, જ્યાં એ એવો નિર્ણય કરે કે જો કેવલ જ્ઞાનમાં આવી શક્તિ એટલે અરિયંત ભગવાનમાં આવી શક્તિ છે કે ત્રણ લોક ત્રણ કાળને જાણી શકે, તો એનો મતલબ મારામાં પણ એવી શક્તિ છે ને. તો એવો જ્યાં એણે નિર્ણય કર્યો તો એને એમ કહેવાય કે એણે સર્વજ્ઞત્વ શક્તિનો નિર્ણય કર્યો. ખ્યાલ આવે? જો આગળ વાંચે, તે પ્રતીત પર્યાયની સામે જોઈને પર્યાયની મહિમામાંથી કરી નથી, પણ સ્વભાવ સામે સ્વભાવની મહિમા જોઈને કરી છે. જીવ જેવી રીતના સામે અરિયંત ભગવાન છે અહીંયા મંદિરમાં, તો એમને કેવલ જ્ઞાન છે કંઈ જોઈને ખબર પડતી નથી. બહારથી જોઈને ખબર પડે કોઈને એમને કેવલ જ્ઞાન છે કે નહીં? બહારથી તો જેવું આ શરીર હોય એવું જ એમનું પણ શરીર દેખાય. તમે જો સાક્ષાત સમોશરણમાં પણ વયા જાઓ તો જેવું આપણું શરીર છે એવું નહીં, પણ એમનું પરમ ઔદારિક શરીર હોય, એટલે થોડુંક એવું એમ પ્રકાશદાર અને એમ કહેવાય ને સ્ફટિક મણી જેવું એમનું શરીર હોય. પણ એ શરીર જોઈને શું ખબર પડે એમને જ્ઞાન કેટલું છે? કંઈ ખબર ન પડે ને. તો આવી સર્વજ્ઞ ભગવાનને કેવલ જ્ઞાનરૂપ શક્તિ છે એવો આપણો નિર્ણય કેવી રીતના થયો? કે પોતાના સ્વભાવને જોઈને થયો કે જો મને આવું ફીલ થાય છે કે મારામાં આવી શક્તિ છે તો જો આ એવો કોઈ જીવ હોવો જોઈએ કે જેને એવું જ્ઞાન પ્રગટ છે. ખ્યાલ આવે? આપણે સ્ટોરી આવે છે ને ગૌતમ ગણધરની, કે ઓલા ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને ગયા, ઓલા વામનનું રૂપ લઈને ગયા બ્રાહ્મણ પાસે. કયા બ્રાહ્મણ પાસે? કે ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ પાસે. અને એણે કીધું આવી રીતના એક છ દ્રવ્ય સાત તત્વાદીનો શ્લોક કીધો કે આનો મીનિંગ સમજાવો, મને સમજાતો નથી. તો એ ઇન્દ્રભૂતિને પણ વિચાર આવ્યો કે આવું તો મેં ક્યારેય વાંચ્યું નથી, આવું મેં ક્યારેય સાંભળ્યું પણ નથી, તો હવે આને હું કેવી રીતના કહું કે મને ખબર નથી. એટલે એમણે સામે શું આર્ગ્યુમેન્ટ, શું આન્સર આપ્યો કે ભાઈ આની તારી સાથે શું ચર્ચા કરું, આ બહુ ગૂઢ વિષય છે, હું તારા ગુરુ સાથે ચર્ચા કરીશ, ચાલ મને લઈ જા ત્યાં. તો એમ કરીને એ ઇન્દ્ર, એ સૌધર્મ ઇન્દ્ર, એ ઇન્દ્રભૂતિ ગૌતમને લઈ આવ્યા. હવે જેવું આવ્યા સમોશરણની નજીક, અને પહેલા જ એમણે માનસ્તંભ જોયો તો શું થયું કે એમનું માન ગળી ગયું. માન ગળી ગયું એટલે કે એમને જેટલો મોહનો એટલે માન કશાયનો એક એક હલું હતું એ એમનું એકદમ નિર્માણ થઈ ગયા. અને એમને પહેલી વાર જીવનું ઓલું ઇન્કલિનેશન આવ્યું કે ના, આવી પણ કોઈ મહાન અવસ્થા છે. હજી તો ભગવાનને જોયા નથી. કોને જોયા? કે બહારનું માનસ્તંભવાદી. એ માનસ્તંભ કોણે બનાવ્યું? એ માનસ્તંભ તો કુબેરે બનાવ્યું. એ માનસ્તંભ કઈ, ત્યાં કોઈ રિયલ જીવ નથી. ખ્યાલ આવ્યો ને? ખ્યાલ આવે છે કે નહીં? કે સૌધર્મ ઇન્દ્રની આજ્ઞાથી કુબેર આખા સમોશરણની રચના કરે. તો સમોશરણના બધા જ પોર્શનની રચના કરે. તો માનસ્તંભ તો એક પૂતગલની રચના છે આખી, બહાર જે છે ચાર દિશામાં ચાર હોય ને, તો એને જોઈને જીવનું માન ગળી ગયું. ખ્યાલ આવે છે? તો એ માન કેવી રીતના ગળ્યું? કે પૂતગલમાં એવું કંઈક હતું કે જેને કારણે એમનો એમાં ચેન્જીસ થઈ ગયા જીવમાં? હા, ક્યારે વિચાર કર્યો છે કે આપણે અહીંયા આવીએ, આપણે ચલો ઘરે બેઠા હોઈએ અને ઘરે બેસીને આપણે નમોકાર મંત્ર બોલીએ, અને પછી મંદિરમાં આવીએ અને ભગવાન છે સામે, એમની સામે જોઈને નમોકાર મંત્ર બોલીએ, તો બેના ભાવમાં ફરક છે કે નહીં? હા, તો અહીંયા ભગવાને આપણા ભાવ ચેન્જ કર્યા છે. ભગવાન તો પૂતગલની, એટલે ખરેખર તો અહીંયા સ્ટોનની પ્રતિમા છે ને, કોઈ જીવ સાક્ષાત નથી. ભલે આપણે પ્રતિષ્ઠાથી એને ઇમ્પર્સોનિફાય કર્યા કે અહીંયા ભાવથી સિમંદર ભગવાન બિરાજમાન છે, પણ એ ભાવ ક્યાં છે? એ ભાવ આપણા હૃદયમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ આપણા હૃદયમાં સિમંદર ભગવાનને આપણે જોયા એટલે આપણા ભાવ પરિણમિત થયા. અહીંયા પ્રતિમાને જોઈને આપણા ભાવ પરિણમિત નથી થતા. ખરેખર વિચાર કરો હા તો આપણે દર્શન કરવા આવીએ, જો ઇટ ઇઝ સો કાઉન્ટર ઇન્ટ્યુટિવ. આવ્યા છે સેના માટે? દર્શન કરવા. ભગવાનની સામે આવીને તો આંખ બંધ કરી દઈએ છે, કરીએ છીએ કે નહીં? કેમ આંખ બંધ કરીએ છે? અરે એમના દર્શન કરવા આવ્યા તો આંખ ખુલ્લી હોવી જોઈએ કે નહીં? તો આંખ બંધ કરીને નમોકાર મંત્ર કેમ બોલીએ છે? કેમ કે જેવા હવે એમને જોયા એવો અંદર હવે હું આત્માને જોઉં છું, તો હવે મારે બીજું કાંઈ જોવું નથી, બસ આંખ બંધ કરીને અંદર આત્માને જુએ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જે આખી નિર્ણય, આખી શ્રદ્ધા સર્વજ્ઞ ભગવાનની થઈ, તો કેવી રીતના થઈ? કે જીવે પોતાના આત્માનો નિર્ણય કર્યો ત્યારે એમની શ્રદ્ધા થઈ. ગુરુદેવનો ઓલો ઇન્સિડન્સ યાદ હશે ને, એમના ગુરુભાઈ સાથે ચર્ચા થઈ હતી, તો ગુરુભાઈ શું કે ભાઈ જેવું સર્વજ્ઞને દીઠું હશે એવું થશે, યાદ છે કે નહીં? ગુરુદેવનું અને એમના જ્યારે સ્થાનકમાં હતા ને, તો એમના એક ગુરુભાઈ હતા. ગુરુભાઈ એટલે એક કલીગ, બીજા ગુરુ એટલે બીજા મુનિ. તો એ વારંવાર કીધા કરે કે ભાઈ જેવું સર્વજ્ઞને દીઠું હશે એવું થશે, જેવું સર્વજ્ઞને દીઠું હશે એવું થશે, એમ કરીને પુરુષાર્થ જ મૂકી દે એમ. અને ગુરુદેવશ્રીને કેવું કે પુરુષાર્થનું જ મેન, કે ભાઈ તમે જ્યાં સુધી મહેનત નહીં કરો ત્યાં સુધી કેવી રીતના થશે એમ. એટલે એમને પુરુષાર્થનું જ મહત્વ. તો ઓલા ભાઈ એમ જ કીધા કરે. તો એક દિવસ ગુરુદેવે એમને સવાલ પૂછ્યો કે ભાઈ તમે એમ કીધા કરો છો, પણ તમને શું કેવળ જ્ઞાનની શ્રદ્ધા છે કે તમે કહો છો કેવળ જ્ઞાને દીઠું હશે એમ થશે, કેવળ જ્ઞાન દીઠું હશે એમ થશે, પણ તમે પહેલા માનો છો કે કેવળ જ્ઞાન છે? કેમ કે જો એવું માનતો જે હોય, જે વ્યક્તિ એવું માનતો હોય, તો એને પહેલા પોતે એ નિર્ણય થવો જોઈએ કે ના હું આત્મા છું, અને આત્માની શુદ્ધ અવસ્થામાં આવું કેવળ જ્ઞાન પ્રગટ થઈ શકે છે, માટે એ કેવળ જ્ઞાની કોઈ હોવા જોઈએ. અને પછી એમણે જે જોયું એવું જ સર્વજ્ઞમાં એટલે જ્ઞાનમાં આવ્યું છે, પણ પહેલા પોતાનો નિર્ણય તો હોવો જોઈએ ને. તો તમને એવો નિર્ણય તો લાગતો નથી, કેમ કે કઈ મહેનત જ નથી કરતા. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એટલે મૂળ પોઈન્ટ ક્યાં આવ્યો કે કોઈએ પણ સર્વજ્ઞ ભગવાનનો કે કેવળ જ્ઞાનનો નિર્ણય ક્યારે થાય? કે જ્યારે સૌથી પહેલા પોતાના આત્માનો એને નિર્ણય થાય તો એને થાય છે. જો આગળનો પોઈન્ટ વાંચીએ આપણે. અલ્પ પર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીત થાય, પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય. મળ્યું? જો શું કહે છે, કેટલો સરસ પોઈન્ટ છે. જો અલ્પ પર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીત થાય, એટલે આપણી પાસે અલ્પ જ્ઞાન હોય, ઓછું જ્ઞાન હોય, તો પણ આપણે એવો નિર્ણય કરી શકીએ છીએ કે હા સર્વજ્ઞ જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ, પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય. ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય. કોઈ એમ કે જો મારી પાસે અત્યારે આટલું જ્ઞાન છે તો એનાથી હું નિર્ણય કરું છું કે આ અહીંયા અમને સર્વજ્ઞ ઓલું કેવળ જ્ઞાન હોવું જોઈએ, એમ નિર્ણય ન થાય. કેમ કે આપણું જ્ઞાન તો લિમિટેડ છે. હવે એ લિમિટેડ એટલે આપણું વિઝન પણ એટલું લિમિટેડ છે. પણ એમ નહીં, જીવે પોતાના સ્વભાવનો જ્યારે નિર્ણય કર્યો તો સ્વભાવમાં જ્ઞાન સ્વભાવ છે, અને જ્ઞાન સ્વભાવમાં શું લિમિટેશન હોય, બેહદતા જ હોય, એમ કરીને કેવળ જ્ઞાનનો નિર્ણય કરી શકે. એટલે અહીંયા શું કહે છે, દ્રવ્ય ઉપર નજર નાખો તો કેવળ જ્ઞાનનો નિર્ણય થઈ શકે, પર્યાય પર નજર નાખો તો કંઈ કેવળ જ્ઞાનનો નિર્ણય ન થઈ શકે. ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે. પ્રતીત કરનાર તો પર્યાય છે, પણ તેનો આશ્રય દ્રવ્યનો છે. જો પૂજ્ય ગુરુદેવશ્રી દ્રષ્ટિના વિષય ઉપર કેટલી બધી વાર એટલે દરેક પ્રવચનમાં જ ચર્ચા કરે છે, પણ એમણે ખુલાસા બી ઘણી વાર કર્યા છે. ઘણા લોકો એમની પાસે જાય ને કે પ્રવચન સારની 80મી ગાથામાં શું કીધું છે કે અરિયંત ભગવાનનો દ્રવ્યગુણ પર્યાયથી નિર્ણય કરો તો આત્માનો નિર્ણય થાય. તો પછી દ્રષ્ટિનો વિષય દ્રવ્યગુણ પર્યાય ત્રણેય હોવા જોઈએ. ખ્યાલ આવે? આ દ્રષ્ટિનો વિષય એટલે શું, થોડું ઇઝી લેંગ્વેજમાં કહીએ, જ્યારે જીવ નિર્ણય કરે કે હું પ્યોર સોલ છું, બરાબર, જેવા અરિયંત ભગવાન છે એવો જ હું છું, મારામાં એટલી જ તાકાત છે જેટલી એમનામાં છે, અને મારી પોતાની એટલી મહિમા છે કે જેવી હું એમની મહિમા હમણાં કરું છું જેવી હમણાં હું અરિયંત ભગવાનની મહિમા કરું છું એટલી જ મહિમા મારા સ્વભાવની પણ છે એવો જ્યાં પોતે નિર્ણય કરે તો એને કહેવાય કે દ્રવ્ય દ્રષ્ટિ કરી. ખ્યાલ આવે છે? પણ આ દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે કે બેઝિકલી નિર્ણય, ડિસિઝન, ધીસ ઇઝ મી, એ ડિસિઝન કરવો એને દ્રષ્ટિ કહેવાય. તો કોઈ એમ કે આવી રીતના એ દ્રષ્ટિનો વિષય દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે હોવા જોઈએ, કેમ કે જેવા અરિયંત ભગવાન વર્તમાનમાં છે એવો જ હું છું. જો માઇનર ડિફરન્સ છે સમજો, જેવા અરિયંત ભગવાન સ્વભાવથી છે એવો જ મારો સ્વભાવ છે, દેટ ઇઝ વન સ્ટેટમેન્ટ. અને સેકન્ડ સ્ટેટમેન્ટ, જેવા અરિયંત ભગવાન હમણાં છે એવો જ હું છું. આ સેકન્ડ સ્ટેટમેન્ટ, બેમાં શું ફરક પડ્યો? ફરીથી સેલ રિપીટ ઇટ અગેન, જેવા અરિયંત ભગવાન સ્વભાવથી છે એવો જ મારો સ્વભાવ છે, અને જેવા અરિયંત ભગવાન વર્તમાનમાં છે એવો જ હું છું. આ બીજામાં પ્રોબ્લેમ શું આવ્યો? કે પોતાને અત્યારના જ અરિયંત માને છે. ખ્યાલ આવ્યો કે નહીં? પોતાની જાતને અત્યારના જ અરિયંત માની લીધા, તો આપણા જે રાગ દ્વેષના ભાવ છે, આપણા જે પણ અત્યારના ક્રોધના ભાવ, લોભના ભાવ, કોઈની સાથે ઈર્ષ્યાના ભાવ, એ બધા ડિસ્કાઉન્ટ થઈ જાય છે. ખ્યાલ આવે? ડિસ્કાઉન્ટ થઈ જાય એટલે કે હા, આ તો ઠીક છે, આ તો એમ કે અત્યારના એ તો ઉદયને કારણે છે, એ પણ મારો હું નથી, હું નથી, હું તો અરિયંત ભગવાન છું, એમ કરીને પોતે કાંઈ મહેનત જ ન કરે. ખ્યાલ આવે ને? પોતે કાંઈ પુરુષાર્થ જ ન કરે, એને દૂર કરવાની કાંઈ એફર્ટ્સ જ ન કરે, તો પછી અરિયંત ભગવાન જેવો પોતાને હમણાં જ માની લે તો પ્રમાદી થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? પણ સ્વભાવથી જેવું માનતા એક હજી એમાં ગેપ રહી જાય છે કે ભાઈ અત્યારના અરિયંત ભગવાન તો વર્તમાનમાં પ્યોર છે, હું વર્તમાનમાં પ્યોર નથી, પણ મારો ને એમનો સ્વભાવ સિમિલર છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ એટલે કે સ્વભાવ સિમિલર છે, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય. દ્રવ્ય દ્રષ્ટિમાં એનો મતલબ એમ નહીં કે વર્તમાનમાં જ બે સિમિલર છે. ખ્યાલ આવ્યો ને? એટલે આના પર તો જો પૂજ્ય ગુરુદેવજીએ ઘણી બધી વાર ચર્ચા કરી, અને તોય ઘણા જુદા જુદા મત તમને જોવા મળશે. આપણે જ્યારે સ્વાધ્યાય કરતા હોય તો આપણે કેવી રીતના શાર્પ દ્રષ્ટિ રાખીને ક્યાંય અટવાવા જેવું નથી એ આપણે સમજવું પડે, નહીં તો સ્ટેટમેન્ટ્સ બે બહુ સિમિલર લાગે જો આપણે ધ્યાન ના આપીએ તો. કે જો પ્રવચનસારમાં લખ્યું છે ને, હા, અરિયંત ભગવાનને દ્રવ્યગુણ પર્યાયથી જાણો તો આત્માને જાણો, તો જો હું એમને જાણું છું, લખ્યું શું છે, જો અરિયંત ભગવાનને દ્રવ્યગુણ પર્યાયથી જાણો તો આત્માને જાણશો, તો શાસ્ત્રના શાસ્ત્ર જ વાંચ્યા કરીએ. સેના ઉપર? અરિયંત ભગવાન ઉપર, કે અરિયંત ભગવાનમાં કેટલા ગુણો છે, એના કેટલી, એની પર્યાયમાં 46 ગુણો તો એના કયા કયા છે, સમોશરણ વિભૂતિ છે તો કેવી છે, હા, કેમ કીધું છે ને અરિયંત ભગવાનને દ્રવ્યગુણ પર્યાયથી જાણો, તો જાણું છું. ખ્યાલ આવે છે કે નહીં? હા, જો લોકો ક્યાં ક્યાં અટકી જાય છે, કેમ કે એ જ્ઞાનમાં જ અટકી જાય તો કઈ સ્વભાવને પ્રાપ્ત ન કરી શકે. ચાલો આગળ વાંચીએ. જો અલ્પ, આજ વાંચતા ને આપણા, અલ્પ અલ્પજ્ઞ પર્યાય વખતે પણ પોતામાં સર્વજ્ઞ શક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રૂચિનું જોર અલ્પજ્ઞ પર્યાય ઉપરથી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું, એટલે તે જીવ સર્વજ્ઞ ભગવાનનો નંદન થયો. જે જીવ પોતાના આત્માનો નિર્ણય કરે છે તો એ નિર્ણય કરતા કરતા એ આત્માનો અનુભવ કરે છે, અને આત્માનો અનુભવ જ્યાં થાય ત્યાં એ જીવને સમ્યક દર્શન પ્રગટ થયું એમ ને એમ, એટલે અનુભવ એને થઈ જાય છે. ખ્યાલ આવે? ભગવાનનો નંદન થયો એટલે કે હવે સમ્યક દ્રષ્ટિ જીવ થયો એમ. હજુ પોતાને સર્વજ્ઞપણું પ્રગટ્યા પહેલા પણ મારો આત્મા ત્રણે કાળે સર્વજ્ઞપણે પરિણમવાની તાકાતવાળો છે એમ જેણે સ્વસન્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગદ્વેષને કે પરને પોતાનું સ્વરૂપ ન માને, પોતાના પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ઉપર જ તેની દ્રષ્ટિ હોય. એમણે કહ્યું ને કે ગૃહસ્થ અને ગૃહસ્થપણું બેમાં શું ફરક? ગૃહસ્થ એટલે ઘરે રહે છે, પણ ગૃહસ્થપણું એટલે શું? કે ઘરના જેટલા પણ ઓલું બધું છે એ મારું છે, હું કરું છું, હા એક ઓલું કહ્યું ને એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ સ્વામિત્વ, એ બધા ભાવ જેણે રાખી મૂક્યા છે, આ હું છું આ મારા છે, એને ગૃહસ્થપણું કહેવાય છે. હવે એની કાઉન્ટરમાં અહીંયા બે શબ્દ કીધા ને કે સર્વજ્ઞ અને સર્વજ્ઞપણું, હવે એમાં શું ફરક? ચાલો હવે એ તમે કોરિલેશન કરો, સર્વજ્ઞ અને સર્વજ્ઞપણુંમાં શું ફરક? સર્વજ્ઞ છે તો સાક્ષાત સર્વજ્ઞ છે, જે વર્તમાનમાં અરિયન સિદ્ધ ભગવાન છે તે સાક્ષાત સર્વજ્ઞ છે. સર્વજ્ઞપણું એટલે શું? પર્યાય નહીં, સ્વભાવમાં સર્વજ્ઞ થવાની તાકાત છે એવો નિર્ણય, એને કહેવાય સર્વજ્ઞપણું. ખ્યાલ આવે? જો અહીંયા ફરીથી આપણે વાંચીએ, જો અલ્પજ્ઞ પર્યાય વખતે પણ પોતામાં સર્વજ્ઞ શક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો. હા સોરી, એની નીચેનો પોઈન્ટ હતો ને, હા સોરી, હજુ પોતાને સર્વજ્ઞપણું પ્રગટ્યા પહેલા પણ મારો આત્મા ત્રણેય કાળ સર્વજ્ઞતાપણે પરિણમવાની તાકાતવાળો છે. એટલે હજી સર્વજ્ઞ થયા એની પહેલા જ નિર્ણય થઈ ગયો કે મારા આત્મામાં એવી તાકાત છે કે ત્રણ લોક ત્રણ કાળને જાણી શકે. ક્યારે? જ્યારે સર્વજ્ઞ થશે ત્યારે એવી તાકાત પ્રગટ થશે એમ નહીં, ત્રણેય કાળ એવી તાકાત તો છે, પણ હવે જ્યારે પોતે સર્વજ્ઞ થશે ત્યારે એવી તાકાત હવે પર્યાયમાં પ્રગટ થશે. ખ્યાલ આવે છે કે નહીં? હા. એમ જેણે સ્વસન્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે પરને પોતાનું સ્વરૂપ ન માને. હવે જેણે આવો નિર્ણય કર્યો કે અરે મારામાં ને ભગવાનમાં સ્વભાવથી સિમિલારિટી છે, તો હવે પોતે કંઈ ખરાબ કામ કરશે એને ભાવ જ નહીં થાય કંઈ ખરાબ કામ કરવાનો. ખ્યાલ આવશે ને? અને જો ઇનકેસ એનાથી કોઈના પર ગુસ્સો આદિ થઈ જાય તો પણ એમાં એમ અરે મેં કર્યો એમ કરીને ઓન નહીં કરે. એ શું કરશે? હા, એક સમયની પર્યાયમાં હતો ને, થઈ ગયો, પણ એવું મારો નેચર નથી, મારો નેચર તો આવો જીવ સ્વભાવ જેવો છે, એમ કરીને ઓલાથી તરત મૂવ થઈ જશે. ખ્યાલ આવ્યો ને? પોતાના પૂર્ણ જ્ઞાન સ્વરૂપ ઉપર જ તેની દ્રષ્ટિ હોય છે, એની દ્રષ્ટિ હંમેશા જીવ સ્વભાવ પર જ હોય છે. જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાન શક્તિની પ્રતીત કરે તે જ ખરો જૈન અને સર્વજ્ઞ દેવનો ભક્ત છે. બોલો, જે નિર્ણય કરે પોતાના આત્માનો એ જ જૈન છે. ક્યાંક તો પરિભાષા વાંચી હતી, જૈન કોને કહેવાય? આમાં જ છે જો, હા, પ્રશ્નોત્તર માળામાં જ આઈ થિંક છઠ્ઠા અધિકારમાં છેલ્લો ક્વેશ્ચન છે. ના, છઠ્ઠામાં નથી. હા, જો પેજ નંબર 246 છે, સાતમા અધિકારનો છેલ્લો ક્વેશ્ચન, પેજ 246, ક્વેશ્ચન નંબર 25. જો ક્વેશ્ચન છે, જૈન ધર્મ શું છે? બોલો, જૈન ધર્મ શું છે? આપણે કોઈ સાવ અન્ય વ્યક્તિને સમજાવવાનું હોય તો એને શું કહીએ? જૈન ધર્મ શું છે? બોલ, કોઈ શું કે તું? તારા કોઈ ફ્રેન્ડ તને પૂછે તો તું જૈન છે, તો જૈન એટલે શું? તો શું કે? હા હા, એટલે ઇન જનરલ આપણે એમ જ કહે ને, જે અહિંસા ફોલો કરે, હા, કોઈને મારે નહીં, હા, હિંસા ન હોય અને ખાવામાં પણ કાંદા બટેટા આવું ન પાડે, હા, એને આપણે જૈન કહેવાય. હા, અને થોડુંક હજી એડવાન્સ કેવું હોય તો શું કહેવાય? જે ઉપવાસ આદિની ક્રિયાઓ કરે, આવી રીતના પૂજા આદિ કરે, તો એને જૈન કહેવાય. હા, એ તો કોઈ બીજાને કહેવા માટે. ખ્યાલ આવે છે ને? કોઈ સાવ અન્ય વ્યક્તિ હોય, એને કાંઈ જ ન ખબર હોય, તો એને બેઝિક ઇન્ટ્રોડક્શન આવી રીતના આપવું પડે, પણ દેટ ઇઝ નોટ ધ કરેક્ટ ડેફિનેશન. હવે જો જૈન કોને કહેવાય, અહીંયા આપણે વાંચે, જો જૈન ધર્મ તે રાગ દ્વેષ અજ્ઞાનને જીતનાર આત્મ સ્વભાવ છે. હા, ધીસ ઇઝ વન લાઇન ડેફિનેશન, કે જે રાગ દ્વેષ અને અજ્ઞાનને જીતનાર આત્મ સ્વભાવ તેને જૈન કહેવાય. એટલે જે જીવ પોતાના મિથ્યાત્વને અને રાગ દ્વેષ ભાવોને જીતે એને જૈન કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? આપણે બાય બર્થ જૈન ધર્મમાં એટલે ઈ ફેમિલીમાં જન્મ લીધો એટલે જૈન ન કહેવાય, પણ એમાંથી પછી આપણે પોતે એફર્ટ્સ કરીને જે જીવ પોતાના રાગ દ્વેષ આદિ જીતે, રાગ દ્વેષ એટલે પોતાના ઇમ્પ્યોર ભાવ, જે પણ પોતાના ક્રોધ માન માયા લોભ આદિ કશાય આદિ ભાવો, પોતાની ઇમ્પ્યોરિટીને જે દૂર કરે અને શુદ્ધ જીવને પ્રગટ કરે એને જૈન કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? હા, જો આપણે આ પોઈન્ટ ક્યાંથી લાવ્યા, પાછું ઓલું આપણે કાઢીએ, પરિશિષ્ટ. પેજ 369 છે મારામાં, જો સેકન્ડ પેજ પરિશિષ્ટનું. જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાન શક્તિ મળ્યું, હા જો ફર્સ્ટ જ છે ને, જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાન શક્તિની પ્રતીત કરે તે ખરો જૈન છે. ખ્યાલ આવ્યું કે નહીં? જે જીવ પોતાના સ્વભાવમાં કેટલી કેપેબિલિટી છે નિર્ણય કરે એ ખરેખરો જૈન છે. ઇમેજિન કરો, હા થોડુંક આપણે ફની થોડુંક ઇમેજિન કરીએ ને, કે સપોઝ કોઈ આપણી જ્વેલરી હોય, સપોઝ એ જ્વેલરીમાં જીવ આવી જાય, હા ઇમેજિન કરો કે એ લાઈવ થઈ જાય, અને હવે એ 18 કેરેટ ગોલ્ડની જ્વેલરી હોય અને પોતાને 18 કેરેટ જ માને તો એ બેવકૂફ ગણાય. કેમ કે એનામાં ખરું પોટેન્શિયલ કેટલું છે કે પોતે પણ 24 કેરેટ એકદમ પ્યોર ગોલ્ડ થઈ શકે છે, ભલે એમાં ઇમ્પ્યોરિટી છે પણ એને સાઈડમાં કરી નાખે તો પોતે પણ પ્યોર થઈ શકે છે ને. હા, કે હવે એ જ્વેલરીને સપોઝ એમ પોતે લાઈવ થઈ ગઈ છે, સપોઝ પોતે જ અગ્નિમાં કૂદી જાય અને એની ઇમ્પ્યોરિટીને બાળી નાખે તો વોટ કમ્સ આઉટ ઇઝ પ્યોર ગોલ્ડ. બરાબર છે કે નહીં? હા, તો જો એ જ્વેલરીને પોતાને એ 18 કેરેટ માને તો એ મૂરખ કહેવાય ને. એવી જ રીતે આપણે જો પોતાની જાતને આવી રીતના મનુષ્ય તિર્યન જાદી, હા કે મારું આટલું જ્ઞાન છે કે આટલું જ્ઞાન છે કે એવું માનીએ તો મૂરખ કહેવાય. કેમ કે જો પોતાની જાતને અરિયન ભગવાનની જેમ પ્યોર કરી નાખે તો અરે કેવળ જ્ઞાન થવાની તાકાત છે આપણામાં. ખ્યાલ આવે ને? હવે જે એવો નિર્ણય કરે એ ખરેખરો જૈન છે અને એ સર્વજ્ઞ દેવનો ભક્ત છે. ખ્યાલ આવ્યો? જો એક નેક્સ્ટ પોઈન્ટ હજી એક વાંચી લઈએ. આત્મા પરને લે મૂકે કે તેમાં ફેરફાર કરે એમ જે માને છે તે જીવ આત્માની શક્તિને, સર્વજ્ઞ દેવને કે જૈન શાસનને માનતો જ નથી અને ખરેખર જૈન નથી. બોલો, આ બિઝનેસ એમ્પાયર મેં ઊભું કર્યું, મેં આટલી મહેનત કરીને આટલું એજ્યુકેશન મેળવ્યું, અથવા તો આટલી મહેનત કરીને મેં આખી આ શોપ ઊભી કરી, આ શોપમાં કસ્ટમર્સ હું લઈ આવ્યો, આટલો બિઝનેસ હું કરું છું, આટલી સરસ રેસીપી હું બનાવું છું, મારામાં તો એવી બધી આવડત છે ને કે આમ ઓલું યુટ્યુબ પર મારું માય પર્સનલ કિચન એમ કરીને મેં ખોલી નાખ્યું અને આટલા બધાને હું ટ્રેનિંગ આપું છું. અરે મૂરખ છે, પોતાને આત્મા નથી માનતો અને આ બધું માને તો. જો કોઈ પણ પર પદાર્થને લે મૂકે તો એક ખાલી એક્ઝામ્પલ તરીકે આપ્યું કે આને મેં લીધું આને મેં મૂક્યું એમ નહીં, પણ કોઈ પણ પર પદાર્થમાં કાંઈ પણ ચેન્જીસ કરવાની તાકાત જો જીવ એમ માને કે મારામાં છે તો એ સર્વજ્ઞ ભગવાનને ઓળખતો જ નથી, એણે જૈન ધર્મ માન્યો જ નથી. ઇનફેક્ટ એણે જૈન ધર્મની સૌથી મોટી વિરાધના કરી છે. આપણે એમ પણ કહીએ, સપોઝ એક્ઝાજરેશન નથી, પણ સપોઝ આપણે આ શાસ્ત્ર છે એને બાય મિસ્ટેક આપણે નીચે મૂકી દીધું તો અસાધના થાય કે નહીં? હા થાય ને. કેમ અસાધના થાય? અહીંયા મૂકો તો ન થાય, નીચે મૂકો તો કેમ થાય? કે આ પૂતગલ છે, એ પૂતગલ છે ને, શું ફરક પડ્યો? આપણે અત્યારના સપોઝ મેઝેનાઇનમાં છે ને, આપણે મેઝેનાઇન નહીં શું કહેવાય, અંડરગ્રાઉન્ડ -1માં છે તો ઓલરેડી તો માઇનસમાં છે. હવે તમે જમીનથી આમે નીચે જ છો, તો તમે જમીન પર મૂકો કે ટેબલ પર મૂકો, બધું તો નીચે જ છે ને, શું ફરક પડ્યો? બોલો, કેમ અસાત ના થાય નીચે મૂકતા? ખ્યાલ છે કે નહીં? હા, જો આ જમીન પર આપણા પગ પડતા હોય ને, એટલે જ્યાં જ્યાં આપણા પગ પડતા હોય એ જગ્યા અશુદ્ધ ગણાય. એમ અશુદ્ધ ગણાય એટલે ત્યાં આપણે જનરલી આપણી લૌકિક વિદ્યાની પણ જે બુક હોય ને, સાયન્સની કે કંઈ પણ, એ પણ આમ સાવ આમ નીચેની એવી રીતના ન મૂકવી જોઈએ. વી શુડ કીપ ઇટ આમ પ્રોપરલી. અને જીનવાણીને એને તો આપણે વધારે આદરથી એવી રીતના મૂકીએ ને. હા, પણ દેન માય પોઈન્ટ ઇઝ કે સપોઝ આપણે જીનવાણીને આદરથી મૂકી, હા, અને આદરથી મૂકીએ તો આપણે જૈનને માનીએ છીએ કે નહીં, જૈન ધર્મને? અહીંયા શું કહે છે કે જો મેં મૂકી, મેં આને લીધી, આ જો મેં આ પાના ફરાવ્યા, અરે જો આજે આપણે બે પાનાનો સ્વાધ્યાય કરી લીધો, આવું જો જીવ માને છે તો એ જૈન કહેવાને લાયક નથી. અરે આપણે તો આટલું બધું પાડીએ છે ને, કાંદા બટેટા નથી ખાતા, ચોવિયાર કરીએ છે, ઓલું આઠમ ચૌદસ પાડીએ છે, આપણે ઓલું સંવત્સરીના દિવસે ઉપવાસે કરી નાખીએ છે, પ્રતિક્રમણ કરીએ છીએ, આટલું બધું કરીએ, તમે કહો અમે જૈન નથી? જો અમે તો વ્હાઈટ કપડાએ પહેરીએ છીએ, હા, તો અમે જૈન નથી? આ જેટલું કીધું ને બધું સુપરફિશિયલ છે, પણ જ્યાં અંદર પોતાના માન્યતામાં એમ ફેરફાર ન થાય કે પર પદાર્થનું હું કાંઈ કરી શકતો નથી, ત્યાં સુધી જીવ જૈન કહેવાને લાયક નથી. જૈન કોને કહેવાય? જે એવી દ્રઢ શ્રદ્ધા કરે કે જો દરેક પદાર્થ જુદા જુદા છે, જીવ જુદા, પૂતગલ જુદા, એ જ ધર્મનો સાર અને બાકી બધું વિસ્તાર. હા, ચાલો જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સોપાવે સુખ ચેન, જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ડોક.